મિત્રો, આપણી ભાષાના ગઝલપ્રેમીઓ માટે ફેબ્રુઆરીનો મહિનો ઉત્સવનો મહિનો છે. આ ફળદ્રુપ ફેબ્રુઆરીમાં બે ગઝલ રત્નોનું પ્રાગટ્ય પર્વ આપણે ઉજવી રહ્યા છીએ. ગયા અઠવાડિયે આપણે મરીઝ સાહેબને યાદ કર્યા. આજે યોગાનુયોગ વિશ્વ માતૃભાષા દિવસ છે ત્યારે આપણે આપણા મોખરાના ગઝલકાર અને સારસ્વત જવાહર બક્ષી સાથે સંવાદ કરી રહ્યા છીએ. 19 ફેબ્રુઆરી 1947ના દિવસે જૂનાગઢમાં એમનો જન્મ. આ વર્ષ એમનું 75મું અર્થાત અમૃત પર્વ વર્ષ છે. આપણા સૌ વતી કવિને અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને એમના નિરામય દીર્ઘાયુષ્ય માટે મંગલ કામના કરું છું. મિત્રો, જવાહર બક્ષીનું નામ જ પૂરતું છે, એ કોઈ પરિચયના મોહતાજ નથી. તેમ છતાં એમના વિશે આટલું કહીશ. ગુજરાતનો ગઢ ગિરનાર અનેક દંતકથાઓનું અને અનેક દંતકથારૂપ વ્યક્તિત્વનું જન્મસ્થળ છે. જવાહર બક્ષી ગિરનારી વાણીનું સત્વ ઝીલનાર આપણી ભાષાના અગ્રેસર શાયર છે. પ્રમાણમાં બહુ ઓછા સર્જનો પ્રગટ કરનાર અને મુશાયરાઓમાં ગેરહાજર રહેનાર આ શાયરની શુદ્ધ કવિતાએ એમને અનેક પારિતોષિકો પ્પ્ત કરાવ્યા છે. 1998 થી 2002 દરમિયાન પ્રગટ થયેલા કાવ્ય સંગ્રહો પૈકી એમના સંગ્રહ તારાપણાના શહેરમાંને નર્મચંદ્રક એનાયત થયો હતો. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ એમને જીવન ગૌરવ પુરસ્કાર પણ એનાયત કર્યો. એ ઉપરાંત તારાપણાના શહેરમાં પુસ્તકને શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહ તરીકેનો એવોર્ડ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીએ આપ્યો. ગઝલ ક્ષેત્રે એમણે કરેલા પ્રદાન બદલ એમને કલાપી એવોર્ડ પ્રાપ્ત થયો હતો. HMV અને સારેગામા દ્વારા પ્રસિદ્ધ તારો વિયોગ, યુનિવર્સલ મ્યુઝિકનું તારા શહેરમાં અને ટાઈમ્સ મ્યુઝિકનું ગઝલ રૂહાની એમની સ્વરબદ્ધ ગઝલોના આલ્બમ છે, જેને માતબર ગુજરાતી કંઠોએ સ્વરો આપ્યા છે. જૂનાગઢના એમના સંસ્કારે એમને નરસિંહ મહેતાની કવિતામાં અધ્યાત્મનો અભ્યાસ કરવા પ્રેર્યા અને એ વિષયક શોધ નિબંધ રજૂ કરીને એમણે વીર નર્મદ ગુજરાત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની PhDની પદવી મેળવી. આ શોધ નિબંધ પાછળથી પુસ્તકાકારે પ્રગટ થયો. એમનો વ્યવસાય એકાઉન્ટન્સીનો રહ્યો અને 10 વર્ષના સ્વિટ્ઝરલેન્ડ નિવાસ દરમિયાન ગુરુ શ્રી મહેશ યોગીનું સાન્નિધ્ય અને સેવા કરવાની તક એમને સાંપડ્યા. એમની સાથેનો આ સંવાદ ગુણથી ગુણાતીત અને પરેથી પરાત્પરના આ નિરંતર યાત્રીનો પરિચય કરાવનાર બની રહેશે. તો આવો મિત્રો, સાંભળીએ આપણા મોખરાના શાયર કવિ જવાહર બક્ષી સાથેના મારા સંવાદનો પૂર્વાર્ધ. જવાહરભાઈ, સુર સંવાદમાં આદરપૂર્વક આવકારું છું. નમસ્કાર, કેમ છો?
બસ નમસ્કાર, ઘણા આનંદમાં છીએ આપની શુભેચ્છા સાથે અને પરમાત્માની કૃપાથી. મારો જીવનનો આદર્શ જ પૂર્ણમિદમ રહ્યો છે.
જવાહરભાઈ, સુર સંવાદમાં આદરપૂર્વક આવકારું છું. નમસ્કાર, કેમ છો?
બસ નમસ્કાર, ઘણા આનંદમાં છીએ આપની શુભેચ્છા સાથે અને પરમાત્માની કૃપાથી. મારો જીવનનો આદર્શ જ પૂર્ણમિદમ રહ્યો છે. 100% આધ્યાત્મિક અને 100% ભૌતિક અથવા તો જે જગતનો આનંદ છે, એટલે એ આપણા પ્રાચીન વૈદિક સંસ્કૃતિનો એ પ્રાણ મંત્ર હતો. અને એમાં જે મારો બહુ પ્રખ્યાત શહેર છે, મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો, અને સંન્યાસની વિરુદ્ધનો કહેવાતો.
જવાહરભાઈ, આપનો જન્મ જૂનાગઢમાં મહાશિવરાત્રિના દિવસે ભારત સ્વતંત્ર થયું એ વર્ષમાં. અમને આપની આપના ઉછેર અને બાળપણ વિશે જાણવાની ઈચ્છા છે, કુતૂહલ છે. નાની વયે આપે પિતાને ગુમાવ્યા એટલે અનેક સંઘર્ષોમાંથી પસાર થયા હશો.
પહેલા એક ભૂમિકા હું સ્પષ્ટ કરી દઉં, કેમ કે જીવનનું રહસ્ય છે ને અસ્તિત્વના અનેક સ્તર પર એ રોમાંચક રીતે પમાતું હોય છે. 1947માં આપની વાત સાચી છે, 19મી ફેબ્રુઆરીએ ત્યાં જન્મ થયો જૂનાગઢમાં. ખ્યાલ ગઝલમાં એ લખ્યું પણ છે કે ડગલે પગલે જાણ્યા અણજાણ્યા સ્મરણોના મગમગ મેળા, મેળે મેળે અટક્યા ભટક્યા ભૂલ્યા ના કંઈ જલસા બાંધ્યા. તો આજે જલસાઓ બાંધવાની જે આખી નાનપણથી પ્રવૃત્તિ છે એ જૂનાગઢ એના ઘણા એટલે ઘણા બધા મારી ઉપર ઉપકાર છે, જેને હું જિંદગીમાં ચૂકી શકવાનો છું. એ આખું ગિરનાર અને ગીર ફોરેસ્ટ નું વાતાવરણ, એક તરફથી નાગરકુળમાં જન્મ અને બીજું આપણે જેને એ જમાનામાં લોકવરણ કહેતા એવા મારા મિત્રો, હું એમ કહી શકું કે મને બંને લોક સંસ્કૃતિ અને ભદ્ર સંસ્કૃતિનું બહુ ઉત્તમ તત્વ ત્યાં મળ્યું. તે ઉપરાંત ત્યાં 34 કવિઓ નો દર શનિવારે મિલન નામની સંસ્થા ચાલતી હતી, જેમાં સત્યસિંહ પરમાર જેવા પ્રબુદ્ધ આચાર્ય અને પિંગલસિંહ ગઢવી જેવા લોક સાહિત્યના મર્મજ્ઞ, તે ઉપરાંત મકરંદભાઈ ગાયલ ને બધા આવે, અને મનુભાઈ ત્રિવેદી હતા, અને અમારી સાથે સહાધ્યાયીઓમાં હતા રાજેન્દ્ર શુક્લ, મનોજ કટેરિયા, શ્યામ સાધુ, વીરુ પુરોહિત. તે ઉપરાંત ત્યાં અઘોરી ખાખી થી લઈને તાંત્રિકો અને એટલી શિવરાત્રીના મેળામાં અમે જતા, અને મને એક આકર્ષણ હતું, હું એ બધા પાસે જતો. એક તો પ્રાકૃતિક સૌંદર્ય એટલું બધું હતું, તમે શ્રાવણ મહિનામાં જુનાગઢ જાઓ, હું હિમાલયમાં પણ ઘણું બધું રહ્યો છું. વર્ડ્સવર્થે એના રેઇનબો કવિતામાં કહ્યું છું કે સો બી ઇટ વેન આઈ શેલ ગ્રો ઓલ્ડ ઓર લેટ મી ડાય. આ પ્રકૃતિનું સૌંદર્ય જો હું માણી ન શકું તો મને હમણાં જ મારી નાખ. એ જ રીતે માનવ મૂલ્યો, માનવ સંઘર્ષો, હું 6 બહેનોમાં ઉછરેલો. મારા પિતાનું મૃત્યુ થયું, મોટી બહેનનું, નાની બહેનનું, એ ઉપરાંત મારા માસા, મારા કાકી, મારા ફુવા, એટલે એક એમ સમજો કે નાનપણમાં આપણને ડેડ બોડી પાસે લઈ જાય, બધા રોતા હોય ને આપણે પૂછીએ કે ક્યાં લઈ જાય, તો એ લોકો કે ભગવાનને ખડે લઈ જાય. ભગવાન ઉપર આક્રોશ આવે કે આપણા બધા માણસોને લઈ જાય છે અને પાછો મોકલતો નથી. એક મારી ચેતનામાં ક્ષણભંગુરતાની પુષ્ટિ થઈ હતી કે જે આવે છે જાય છે, આમાં ક્યાંય કશો ઠેકાણું નથી. મારા પિતાનું ખૂન થયેલું જેની વાત અત્યારે કરવા નથી, પાછો એ ડિસ્ટ્રિક્ટ જજ હતા. એ બધી જે આખી કશ્મકશ હતી એણે મારું યૌવન અને અત્યાર સુધી એ બધા તત્વો મારી સાથે જીવે છે હજી.
જવાહરભાઈ, સાહિત્યની વાત કરીએ તો સાહિત્ય પ્રત્યે આમ તો નાનપણથી તમને વાતાવરણ મળ્યું અને લગાવ થયેલો, છતાં આપણે અભ્યાસ એકાઉન્ટન્સીનો કર્યો, આંકડા અને શબ્દનો મેળ ક્યાંથી થઈ ગયો?
એવું છે કે બેન, ભગવાને ઉરતંત્રની સાથે બુદ્ધિ પણ આપેલી, અને મને એક નાનપણથી એક મારો અંગત વિચાર હતો, સાચો ખોટો જ્યાં સંસ્કૃત આચાર્યોએ ધન અને યશ ને એ બધાને પણ કવિતાના પ્રયોજન તરીકે ગણાવ્યા છે, પણ મેં નક્કી કરેલું કે મારું આધ્યાત્મ કે મારું સાહિત્ય છે એ કોઈ જાતનું એમાં વેપારીકરણ, કોઈ જાતની કોમર્શિયલ એંગલ નહીં હોવો જોઈએ. એટલે મેં નક્કી કર્યું તો નિર્વાહ કેવી રીતે કરો, તો મને ઘણું બધું, અમારે ત્યાં જુનાગઢમાં 2 લાઇબ્રેરી હતી ને હું રોજના 5 પુસ્તક વાંચી નાખતો અને 6-7 છાપા વાંચ. મેં એમ નક્કી કર્યું કે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો ધંધો છે, માફ કરજો પણ ગોર જેવો છે. તો કંપનીના જન્મ પહેલા લાઇન અપ થઈ જાય પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની જરૂર પડતી હોય. તો મને થયું કે આ છે ને એ આપણા પેટ કે જીવન નિર્વાહ માટે આ ઉત્તમ છે. મારું એરિથમેટિક બહુ સારું હતું. જુનાગઢમાં મેં જયારે ગુજરાત SSC બોર્ડ ની પરીક્ષા આપી ત્યારે મારા સ્પેશિયલ એરિથમેટિકમાં 100 માંથી 98 માર્ક હતા, અને એને કારણે મને સિડનામ કોલેજ જેવી એશિયાની એ જમાનામાં બેસ્ટ હતી, મને એડમિશન બી મળી ગયું. જીવન નિર્વાહ પૂરતું ને એટલા ખપ પૂરતું રાખ્યું. આપને જાણીને આનંદ થશે કે છેલ્લા લગભગ 35 વર્ષથી હું CA નું કોઈ કામ કરતો નથી.
આપણે ઘણું બધું લખ્યું જવાહરભાઈ, ઘણું લખ્યું પણ એ પૈકી પ્રગટ પ્રમાણમાં ઘણું ઓછું કર્યું. આવું કેમ? આજે ઊંધું થઈ રહ્યું છે કવિઓને, એ લોકો જે લખે તે પ્રગટ કરવાની ખૂબ ઉતાવળ હોય છે.
વ્યવહારમાં મારો છે મારી ગઝલ લેવું બોલવું પડે, પણ આખી જે મારી જે મેડિટેટિવ પ્રોસેસ હતી એ જ ગઝલના સર્જનની પ્રોસેસ, મર્યાદામાં અનંતતાને પામવાની, જે એક વિચાર કે ભાવ હોય એને ધીમે 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 સૂક્ષ્મતર સુધી પહોંચાડવો અથવા તો એને જવા દેવો, પણ એક વસ્તુ કહું કે મેં કોઈ વેળા સામેથી છાપવા મોકલ્યું નથી. હું માનતો કે તંત્રી તો સજાગ હોય, એની એનું ઉત્તરદાયિત્વ છે કે એને સારા લોકોને સામેથી બોલવું. મારા સદભાગ્યે અને મેં જુનાગઢ થી જયારે મુંબઈ આવ્યો 17 વર્ષની ઉંમરે 1964માં, ત્યારે મેં નક્કી કરેલું કે મુશાયરામાં જવું નહીં અને છાપવું નહીં. અહિયાં મુંબઈમાં એક શેઠિયા કલ્ચર હતું અને એનો મને સખત વિરોધ હતો, અને કોમર્શિયલ મુશાયરામાં હું હજી આજ સુધી જવા નથી.
ગઝલોની વાત કરીએ, ગઝલ સર્જન કેટલી હદે ચૈતસિક કે બૌદ્ધિક પ્રક્રિયા છે? ગઝલ સિવાયના અન્ય કાવ્ય પ્રકારોમાં આપે ખાસ સર્જન કેમ ન કર્યું? હું સતત તમારી ભક્તિઓ યાદ કરું છું. શક્યતાઓમાં સંખ્યા કર્યો, શબ્દ સાથેની રમત મોંઘી પડી.
હા, એ વાત કરી, આખું જીવન સમર્પિત કરી દીધું. મેં લગભગ એમ સમજ્યું કે એક બે વર્ષ તો મારા સીએ ના ખાલી ગઝલ લખવા માટે વધાર્યા. કેમ કે બંને હોય છે બેન, કવિતા એ ચેતનાની કળા છે, આમ તો આત્માની કળા કહેવાય. એટલા બધા સાહિત્યના અને દર્શનના સિદ્ધાંતો છે કે બહુ ખોલીને વાત કરવું મુશ્કેલ છે. પૂર્ણા ઉપર કે પ્રેરણા ઉપર કે મારી પ્રતિભા ઉપર મેં વિશેષ ધ્યાન રાખેલું, પણ એમાં એવું છે કે કચરો પણ આવી શકે, એટલે પોલીસ તો કરવું જ પડે. બધા લોકો સ્વીકારશે કે જે કવિતાનું બાહ્ય કલેવર છે એ બુદ્ધિ જ ઘડે છે. છંદ સાચો છે કે નહીં, આ શબ્દનું ઔચિત્ય છે કે નહીં, એ બધું જોવું જ પડે, પોલીશ તો કરવું જ પડે. ખાસ કરીને ગઝલનું સ્વરૂપ બેન એવું છે કે એમાં રદિફ કાફિયાનું બંધન છે, છંદનું બંધન છે, અને એના અલંકારો છે. એનું હુસ્ને ખ્યાલ એટલે કલ્પનાનું સૌંદર્ય, એમાં પણ બધા અલંકારો, જે અલંકાર શાસ્ત્ર છે એ પણ હોય છે. એના લઈને આખી એક કમાલ હોય છે. એનું લાઘવ એ એક બહુ મોટો પડકાર છે. ગઝલનો સૌથી મોટો પડકાર છે બેન એ સ્વરૂપની જડતા છે, એમાં સ્પોન્ટેનિટી લાવવાનું. તમારું એક પોતાનું દર્શન હોવું જોઈએ. તો આ બધું જુનાગઢ થી જ હું એ લઈને આવેલો, અને એટલે ચુન્ય પાલનપુરી ને સૈફ ને મરીઝ ને એ લોકોને એટલી બધી નવાઈ લાગી કે આ 17-18 વર્ષનો છોકરો આટલું બધું કેવી રીતે જાણે છે. મેં ગીતો પણ લખ્યા છે, અને મારી જે બીજી બુક છે પરપોટાના કિલ્લા, એમાં ધુબાઈ છે, ભુક્તક છે, અછાંદસ છે, ત્રિપદી છે, અને મેં ત્રિપાદ કુંડળ નો એક આખો નવો કાવ્ય પ્રકાર આપ્યો છે, જે આની પહેલા ક્યાંય કોઈ વિશ્વ સાહિત્યમાં નહોતો.
આપે ગુજરાતી ગઝલમાં અનેક પ્રયોગો પણ કર્યા છે ગઝલના પારંપરિક સ્વરૂપ સાથે. કેટલાક તળપદના લય, તળપદ ભાવ જગત લઈ આવ્યા. આ બધું કરવાનું ક્યાંથી બન્યું અને એની એની ભૂમિકા થોડી સમજાવો, એ સર્જનશીલતા ક્યાંથી આવી, એ પ્રયોગો કેવી રીતે થયા?
જુનાગઢમાં છે ને બેન, જુનાગઢમાં મારો પહેલો જે સંઘ હતો એ લોક સાહિત્ય હતો. દિવાળીબેન ભીલ મારે ઘેરે આવતા હતા, પ્રાણલાલ વ્યાસ મારા ફળિયામાં રહેતા હતા, અને કાનજી બુટા મારો ઢેબુ ગઢવી વગેરેને સાંભળવા હતા. અને એનો મને ખાસ કરીને જે છંદ વૈભવ છે, ભલે એને ડિંગલ કહેવામાં, પણ એક આખો પ્રવાહ અને એ લોકોની જે સૂઝ લોક સાહિત્ય, જયારે મેં ગઝલ સ્વરૂપ પર સિન્સિયરલી લખવાનું શરૂ કર્યું ત્યારે મને એની સ્વરૂપ જડતા બહુ ડરતી. એટલે દોહા ગઝલ, કુંડળી ગઝલ, ભજન ગઝલ, આખ્યાન ગઝલ, ગીત ગઝલ, મારો રેલ ઓલ નો પ્રયોગ પહેલી વાર આવ્યો ત્યારે નયન દેસાઈ વાંચીને તો ગઝલ લખવાની શરૂ કરી, એટલો મોટો મોટો પ્રભાવ. અને અહીંયા ઘાયલ અને શૂન્ય મરી ગયા ત્યાં સુધી એને ગઝલ માનવા તૈયાર. એવી જ રીતે રંગતાળી ની ગરબી ગઝલ છે. મેં ઝેન ગઝલ ચિતાંશુ યશસ ચંદ્ર સાથે મુંબઈ ટીવી ના પહેલા મુશાયરામાં મેં એ ઝેન ગઝલ રજૂ કરેલી. બેઠો તો વૃક્ષ નીચે હવે ભોગ વાઉં રે, ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે. આ પરંપરાના એ લોકો કોઈ સ્વીકારતા નહોતા. મારી આખ્યાન ગઝલ મેં લગભગ 500 કલાકની મહેનતે લખી, તો દસે દિશા ગઝલ મને આખી આખી પુસ્તરમાંથી ટોસ નીકળે, જેને અમે અનાયાસથી ગઝલ કહીએ, એને ઉર્દુમાં આમદની હતી.
આપે પરપોટાની વાત કરી એટલે મને આપની ભજન ગઝલ ની પંક્તિઓ યાદ આવે છે. એવો તે કઈ ઘાટ જીવનને દીધો છી, પરપોટામાં કેદ પવનને કીધો છી.
મારું પોતાનું દર્શન છે કોઈ, એટલે ઋષિઓ સાથે સંમત છે, કે આખું બ્રહ્માંડ એક જ સોર્સ થી બનેલું છે. હવે ક્વોન્ટમ મિકેનિક્સ ત્યાં સુધી પહોંચી ગયું છે, યુનિફાઈડ ક્વોન્ટમ ફિલ્ડ થિયરી. ત્યાં ગ્રેવિટેશન, મેગ્નેટિઝમ, સ્ટ્રોંગ વીક, આ ટેલિવિઝન ના, મોબાઈલ ના જે કઈ શક્તિઓ છે એ બધી એક સોર્સ જેને આપણે પરબ્રહ્મ કહીએ છીએ એમાંથી આવે છે. અને આ સર્જન છે આપણી દાંતની રચના, આંખની રચના, કાનની રચના, જે આખી પ્રોસેસ છે, જે આપણું માનવ જીવન અને જે આ પૃથ્વી પરનું જીવન છે એ જો આકસ્મિક હોય તો કરોડો અકસ્માતો એક સાથે બને તો જ આ થાય, જે પ્રોબેબિલિટીના સાયન્સ પ્રમાણે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. એટલે સર્જનની પાછળ કોઈ બુદ્ધિ કામ કરે છે, જેને આપણે માયા કહીએ છીએ, લીલા કહીએ છીએ. પણ એ જે સર્જન શક્તિ, તો જે આખો આનંદ છે, એ આનંદ જીવનમાં, કવિતામાં, વ્યવહારમાં લેવો, એ જ મનુષ્ય જીવનનો એક જલસો છે.
આપની અનેક ગઝલો સ્વરબદ્ધ થઈ છે. પોતાની રચનાઓ સ્વરબદ્ધ થાય ત્યારે એ રચનાઓના સર્જક તરીકે આપ એ સ્વરાંકનોને કઈ રીતે મૂલવો?
સંગીત છે એ સાહિત્ય કરતા વધારે ઊંચી કળા છે, કેમ કે એ અવ્યક્તને જે વ્યક્ત કરવાની જે એનું પરિમાણ છે એમાં એ નાદનો, સ્વરનો જે આખો જે વ્યાપ છે, કવિતા પોતાની રીતે અલગ છે. અને એકવાર લખ્યા પછી એ વાચકની થઈ જાય છે, સંભળાવીએ ત્યારે શ્રોતાની થઈ જાય છે. અને મને મૌખિક પરંપરા ઉપર એટલું બધું માન હતું કે માત્ર એનું માન રાખવા જેવું મુશાયરામાં છે. એ લોકોની કળા છે એ શબ્દને સૂરમાં ઢાળવી, કેમ કે ખ્યાલ ગાયકી છે, એ ખ્યાલ ગાયકીની જે આખી ડેવલપ થઈ ધ્રુપદમાંથી, અને એ જે રાગની આખી જે વિભાવના અને એમાં જે મૂડ બાંધતું, તો એ જે અભિવ્યક્તિ જે પોતે એમાં જયારે રમમાણ થઈ જાય છે ત્યારે એને એ એના ભાવ પ્રગટ કરવાની એને એક ક્ષમતા આવે છે. તો પુરુષોત્તમ ઉપાધ્યાય છે, આશિષ દેસાઈ છે, ઉદય મજમુદાર, મેજર ધોળકિયા, આલાપ દેસાઈ, એ લોકોએ અનેક રીતે સ્વરબદ્ધ કરી છે. અને અમુકની અંદર તો મેં પોતે ઇન્સિસ્ટ કરેલું, ખાસ કરીને મારી જે પહેલી આલ્બમ, તો મેં એને કહ્યું કે આપણે એક બનારસથી ઠુમરી સ્ટાઇલમાં, અને મને ખ્યાલ હતો કે કૌમુદીબેન સિદ્ધેશ્વરી પાસે શીખ્યા છે, અને સિદ્ધેશ્વરીને મેં સાંભળેલા, અને જયારે પુરુષોત્તમે કર્યું ત્યારે એને મને સાંભળ્યો. અને મારી એક બીજી એક પાત્ર ગઝલ હતી રૂપજીવી દેવી, હા, એ અણસાર નો પરદો છે,
ઘર ખુલ્લું છે,
રોજ રોજ બત્તી નો સમય છે અને અંધારું. તો મેં પુરુષોત્તમને કહેલું કે આ તું છે તે ભાગેશ્રી અભોગીમાં કર અને એને મુજરા નો ઠાટ આપજે, કેમ કે, અને એક પ્રસંગ છે એ હું કેવા નથી માંગતો. એને કારણે મારે એક મિત્ર સાથે એક રૂપજીવીજીના ઘરમાં જવાનું થયું. મને કશો જ ખ્યાલ નહોતો કે શું છે, પણ ત્યાં મેં જે કઈ જોયું એમાં ખાસ તો વાત એ મને આગ્રહ કરતી હતી કે તમે પણ મારી સાથે આવો, જે બીજી હતી. તો મેં એને કહ્યું કે નહીં, મારે આજે મેં બાનું કાઢ્યું છે, મારે આજે વ્રત છે આમ તેમ. તો મને કહે છે બચ્ચી કે સમય પૈસા ક્યાં કરતો હો, હું તે દિવસે રાત સુઈ નહીં જતો, અને એ એક અણસાર નો પરદો છે ને ઘર ખુલ્લું છે એ એક વાત, અને એનો છેલ્લે રોજ બત્તી નો સમય છે અને અંધારું છે, અને છેલ્લા શહેરમાં એમ આવે છે કે આ નગરમાં તો સંબંધોના ધુમાડા જ ખપે, અહીંયા ઉર્મી તો અગરબત્તી નો વાળું છે. જે ગઝલ ગૃહાની આશીષભાઈ બનાવીને આલાપે એ મારી બિલકુલ જાણ વિના એ લોકોએ એવું નક્કી કર્યું કે જવાહરભાઈ ના શબ્દો એટલા બધા પ્રભાવશાળી છે કે આપણે એને સૌથી ઓછું મ્યુઝિકલ ડિસ્ટર્બન્સ કરવું, એટલે કાવ્ય સંગીતની પરંપરામાં એમણે કરી
પણ કરી. અધ્યાત્મ અને તત્વજ્ઞાનના ગૂઢ રહસ્યોને તાગવાની મથામણ આપની ગઝલોમાં છે, અને તેથી જ હરીન્દ્ર દવે જેવાએ આપને ગઝલ ઋષિ કહેલા. હું સ્થિર છું, મારામાં રાસ ચાલે છે, એ સર્જન છે કે અનુભૂતિ?
બે, અનુભૂતિ તો હતી જ, પણ એ મારી જાણ વિના અચાનક એકવાર હું બેઠો હતો અને આખી જાણે કોઈ મને સંભળાવતું હોય એવી રીતે એ આખી જાણે એક વ્યક્તિ તરીકે સામે આવીને ઉભી રહે, અને મેં માત્ર એ લખી છે, એમાં મારી કોઈ કમાલ નથી. એટલે એમાં હું સર્જક, બીજી ગઝલોમાં તો મેં આપણે વાત થઈ એ પ્રમાણે આયાસ ગઝલ પૂરી કરવા માટે અને પોલિશ કરીએ, આમાં અમે કશું જ ન કર્યું, એ મારું એમ નથી. એટલે છંદ, રદીફ, કાફ્યા, ભાવ, દર્શન, અધ્યાત્મ, એમાં જે કહો એ બધું મને આપેલી ભેટ છે, મને મળેલી ભેટ છે દાદા. એટલે એ મેં એમને મૂકી દીધી છે. એવી અનેક ગઝલો છે, એક રંગ રંગ ગઝલ છે, એક હરિદ્રબાએ એનો કવિને કવિતામાં ખૂબ સરસ આસ્વાદ કરાવેલો, સમયનો બાદશાહ ક્યારે બિન વારસ પડી જશે, સવારે ખુલશે દરવાજા ને હું પહેલો મળી જઈશ. એમાં બધી લોકવાયકા અને દંતકથાઓના આધારે એક આવતીકાલ કેટલી સરળતાથી સુંદર થઈ જશે, એ આ કોરોના વાયરસ માટે બહુ પ્રસ્તુત છે. કેમ કે આ ડિપ્રેશન આતંકમાંથી એક સમયનો બાદશાહ ક્યારેક બિન વારસ મરી જશે, હું ત્યાંથી રસ્તેથી સવારે ખુલશે દરવાજા ને હું પહેલો મળી જઈશ.
અધ્યાત્મ યોગ સાધના માટે આપે 10 વર્ષ લગભગ સ્વિટ્ઝરલેન્ડ નિવાસ કર્યો, વિશ્વ પ્રવાસ કર્યો. આ પ્રવાસોએ અને સ્વિટ્ઝરલેન્ડના નિવાસોએ આપને શું આપ્યું?
એમ મારી સાધના તો બહુ નાનપણથી શરૂ થઈ. હું પહેલા થી જ મારા ભાઈના સસરા અથવા મારા ભાભીના પિતા બટુકરાય નાણાવતી પાસે વેદાંત શીખવા જતો 15 વર્ષની ઉંમરે, અને મેં શંકરાચાર્યના ગ્રંથો ત્યારે જ વાંચવા શરૂ કરેલા. પણ એમાં મને અમુક સમજાતું હતું, અમુક નહોતું સમજાતું. મહર્ષિ મહેશ યોગીમાં 1970 દક્ષા ગઈ પછી મને ઘણો સમય હતો, અને એ દરમિયાનમાં અમારી હોસ્ટેલમાં મહર્ષિના એક શિક્ષક આવીને ધ્યાન થયું. એ પછી હું જયારે મુક્તાનંદ ને મળવા ગયો ત્યારે એને મને કહ્યું કે મારું માથું પકડીને કીધું કે કિસકા ધ્યાન કરતો હો. મેં કીધું એ તો હવે તમને ખબર, તો કે તમારી આંખ મેં ક્યાં હે, તું મને ખબર નથી. પછી એને મારું માથું ફેરવીને બધા ભક્તોને કહ્યું કે જો આની જેમ ધ્યાન કરી. પછી દક્ષા 1973 આવી ત્યારે મેં એને કહ્યું કે આવી રીતે મારું તો અંદરનું બધું બદલાઈ ગયું છે અને આ રીતે કામ કરવાનું થશે, જો તારી ઈચ્છા હોય તો તું આપણે કરીએ લગન. તો એને કહ્યું કે હું તૈયાર છું. એને ઓલરેડી સીએ ના આર્ટિકલ ત્યાં ઇંગ્લેન્ડમાં ડિલોઇટમાં લઈ લીધા, એટલે પછી મને પણ ત્યાં જોબ મળી ગયો તરત. એ બધું ડિવાઇન હેલ્પ છે. અને એ સીએ થઈ ગયા એ પહેલા હું મહર્ષિ મહેશ યોગીને મળ્યો અને એ મને લઈ ગયા. અને ત્યાં એટલું ખરું કે એ જે યોગનો માર્ગ છે ને બેન, ચિત્તવૃત્તિ નિરોધમાં છે, અને કૃષ્ણમૂર્તિ થી લઈને રજની સુધી કોઈ એનું ખંડન કરી શકતી નથી. શાંત થવું અને એ જ વખતે સમુદ્ર સાથે એકરૂપ થવું એ જ યોગની ક્રિયા છે. જો સહેલી ભાષામાં કહીએ એ આપણા જે ઇમ્પ્યોરિટીઝ છે, જે ચેતનાની મલિનતા છે, એને સાફ કરતા કરતા એ સ્ટેજ પર પહોંચતા વાર લાગે. હું યોગ ઉપર, વેદાંત ઉપર, ભારતીય સંસ્કૃતિ ઉપર ને દુનિયાભરમાં વ્યાખ્યાન લેતા છે, અને એમાં બહુ રસ નહોતો, એક કામ હતું એટલે કરતા હતા. પણ જે અનુભૂતિ છે એ, અને એમ કે છે કે તદા દ્રષ્ટુ હું સ્વરૂપે અવસ્થાનમ, એટલે એ જયારે તમારી ચિત્તવૃત્તિ શાંત થાય છે ત્યારે તમે તમારા સ્વ સ્વરૂપમાં સ્થિત થાવ છો. બૌદ્ધિક રીતે કોઈ હવે કશું વાંચવાની મારે મને વૃત્તિ થતી નથી. હું સર્વજ્ઞ છું એવું તો કહેવા જ માંગતો નથી, હું તો સાવ અજાણ જ છું. મારી હવે સ્મૃતિ પણ છે ને કેટલી બધી વસ્તુ એને કાઢતી જાય છે, હું ભૂલતો જાઉં છું એના કરતા. એ અનનેસેસરી જે બધો બોજો છે એ કાઢી નાખી જાય છે. પણ પૂર્ણ મદ પૂર્ણ નિદમ પર ફરી પાસે આવી આપશે, જ્યાંથી શરૂ કર્યું છે. બધા કહેતા ગ્રંથસ્થ થાવ, ગ્રંથસ્થ થાવ. તો 40 વર્ષ પછી મેં તારાપણાના શહેરમાં આપ્યું, અને મજાની વાત એ છે કે મારા મિત્રોએ મારી ગેરહાજરીમાં જવાહર બહુ અઘરો કવિ છે એવી પ્રચાર કરેલો, તો પણ મારી 5 એડિશન થઈ. પણ એ એક મને એનો કોઈ વિશેષ હરખ શોખ નથી, પણ મૂળ વાત એ છે કે તમે જો તમને વફાદારો, અમારે કવિતામાં ખુદ વફાઈ કરીને એક શબ્દ છે, તમારી જાતને તમે ઈમાનદારીથી જે કઈ તમે કરતા હોય કરો તો એ છે ને લોકો સુધી પહોંચતું હોય છે.